એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમણે ઇતિહાસ પર પોતાની અમિટ છાપ છોડી છે. એટલું જ નહીં પણ ઇતિહાસનો માર્ગ બદલ્યો છે એમ કહી શકાય.
હા, આપણે સર વિન્સ્ટન ચર્ચિલની વાત કરી રહ્યા છીએ.
અને સાથે જ એમના જીવન પર આધારિત એક ખરેખર તો એક ભવ્ય પુસ્તક શ્રેણી છે, ધ લાસ્ટ લાયન, એના પર પણ આપણે ચર્ચા કરીશું.
બરાબર. વિલિયમ માન્ચેસ્ટર અને પોલ રીડ દ્વારા લખાયેલી આ ત્રણ ભાગની શ્રેણી છે, વિઝન્સ ઓફ ગ્લોરી, અલોન અને ડિફેન્ડર ઓફ ધ રેલ્મ. અને આ મતલબ ખાલી જીવનચરિત્ર નથી.
હા, એનાથી ઘણું વધારે છે.
હા, એક યુગને, એક આખા સમયને અને એક અદમ્ય માનવ જુસ્સાને સમજવાનો પ્રયત્ન છે.
બિલકુલ. ચર્ચિલ એટલે આમ તો બ્રિટનના વડાપ્રધાન તરીકે વધુ ઓળખાય, પણ એમના વ્યક્તિત્વના ઘણા પાસા હતા. લેખક, ઇતિહાસકાર, સૈનિક, ચિત્રકાર અને હા, એક જોરદાર વક્તા,
જેમની ગર્જના ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ વખતે આખા વિશ્વમાં ગાજી હતી. આ પુસ્તકો એવો દાવો પણ કરે છે કે ચર્ચિલ કદાચ 19મી સદીના જે મૂલ્યો હતા એમાં ઘડાયેલા છેલ્લા યોદ્ધા જેવા હતા, જેમની ઈચ્છાશક્તિ પેલી 20મી સદીની ભયાનકતા સામે ટકી રહેવા માટે જરૂરી હતી. એમની વાર્તામાં ખામીઓ છે, તેજસ્વીતા છે અને સંઘર્ષ તો ખરો જ. એક એવા માણસની વાત છે જેણે સંસ્કૃતિના સૌથી ખરાબ સમયમાં આમ કહીએ તો જવાબદારી ઉપાડી લીધી.
તો આપણો હેતુ એ સમજવાનો છે કે ચર્ચિલે શું કર્યું એ તો મહત્વનું છે જ, પણ એથી વધુ કે ચર્ચિલ કોણ હતા, ખરું ને?
બરાબર. એમનો સ્વભાવ, એમના વિચારો.
તો ચાલો શરૂઆત કરીએ એમના બાળપણથી, એમના ઘડતરના વર્ષોથી. જન્મ તો તમે કહ્યું એમ બ્લેનહાઇમ પેલેસમાં, એટલે કે ભવ્ય ઉચ્ચ કુળમાં, પણ વાસ્તવિકતા કંઈક જુદી હતી.
હા, વાત એમ છે કે દેખીતી રીતે બધું ભવ્ય હતું, પણ ભાવનાત્મક રીતે ખાલીપો હતો. એમના પિતા લોર્ડ રેન્ડોલ્ફ તેજસ્વી રાજકારણી હતા, પણ પોતાના દીકરા સાથે અંતર રાખતા.
એમને ચર્ચિલમાં કંઈ ખાસ દેખાયું નહીં.
એવું જ કંઈક. પુસ્તક કહે છે કે એમને ચર્ચિલ નિરાશાજનક લાગતા, અને માતા જેની જેરોમ અમેરિકન વારસદાર, સુંદર અને મોહક, પણ પોતાના સામાજિક વર્તુળમાં વધુ વ્યસ્ત રહેતા.
એટલે બાળક તરીકે ઉપેક્ષા અનુભવી હશે.
હા, અને પુસ્તક દલીલ કરે છે કે આ ઉપેક્ષાને કારણે જ ચર્ચિલના મનમાં સ્વીકૃતિ મેળવવાની અને પોતાને સાબિત કરવાની એક ભૂખ જન્મી, જે આખી જિંદગી એમની સાથે રહી.
અને ભણવામાં કેવા હતા શાળામાં?
શાળામાં એટલે કે હેરો જેવી પ્રતિષ્ઠિત શાળાઓમાં પણ સામાન્ય વિદ્યાર્થી હતા. ઇતિહાસ અને અંગ્રેજી ગમતા, બાકીના વિષયોમાં ખાસ નહીં.
એટલે એમને આર્મી ક્લાસમાં મૂકવામાં આવ્યા હતા?
હા, એ ક્લાસ એવા છોટરાઓ માટે હતો જે યુનિવર્સિટી માટે પૂરતા હોશિયાર ન ગણાતા, એટલે શરૂઆતથી જ એક અંડરડોગ જેવી સ્થિતિ હતી એમ કહી શકાય. દરેક સ્વીકૃતિ માટે લડવું પડતું.
આ સંઘર્ષે જ કદાચ એમનામાં પેલી લડાયક વૃત્તિ જગાવી હશે.
ચોક્કસ. એટલે યુનિવર્સિટીને બદલે સેન્ડહર્સ્ટની રોયલ મિલિટરી કોલેજમાં ગયા, પણ એમનું સાચું શિક્ષણ તો પછી શરૂ થયું.
ક્યાં?
બ્રિટિશ ભારતમાં. ત્યાં યુવાન ઘોડેસવાર અધિકારી તરીકે એમણે જાતે જ વાંચવાનું શરૂ કર્યું. ગિબન, મેકોલે, ડાર્વિન, પ્લેટો,
જાણે સ્વશિક્ષણ.
અને એમને હંમેશા એક્શન, મતલબ કંઈક કરી છૂટવાની તમન્ના રહેતી.
બહુ જ.
એટલે જ સૈનિક અને યુદ્ધ સંવાદદાતા તરીકે ક્યુબા, ભારત, સુદાન આ બધી જગ્યાએ સંઘર્ષોમાં ભાગ લીધો.
પણ પેલો બોઅર યુદ્ધવાળો કિસ્સો દક્ષિણ આફ્રિકાનો, એ તો બહુ પ્રખ્યાત છે.
હા, એ એમના જીવનનો એક મોટો વળાંક સાબિત થયો. ત્યાં એ સંવાદદાતા તરીકે ગયા હતા. એક બખ્તરબંધ ટ્રેન પર હુમલો થયો.
એમણે બહાદુરી બતાવી પણ પકડાઈ ગયા.
બરાબર. પ્રિટોરિયાની જેલમાં કેદ થયા, પણ પછી જે થયું એ તો કોઈ ફિલ્મ જેવું હતું.
એમ શું થયું?
એ ત્યાંથી ભાગી છૂટ્યા. લગભગ 300 માઇલ, ખબર છે, દુશ્મનોના વિસ્તારમાંથી પસાર થઈને છેક તટસ્થ પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકા પહોંચ્યા.
અરે બાપરે, એકલા?
હા, અને બસ આ ઘટના પછી તો એ રાતોરાત બ્રિટનમાં હીરો બની ગયા.
અને આજ પ્રસિદ્ધ એમના રાજકીય જીવનની શરૂઆત બનીને.
એકદમ. 1900માં ફક્ત 25 વર્ષના હતા ત્યારે સંસદમાં ચૂંટાઈ ગયા. કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી શરૂઆત કરી.
પણ એ લાંબુ ચાલ્યું નહીં. એમના વિચારો થોડા અલગ હતા.
હા, એમની વૃત્તિ સ્વતંત્ર હતી, એટલે પક્ષ સાથે મતભેદ થયા, અને પછી એમણે જે કર્યું તે બહુ મોટું પગલું ગણાયું.
શું?
એમણે ફ્લોર ક્રોસ કર્યું, એટલે કે પોતાનો પક્ષ છોડી દીધો અને સામેના લિબરલ પાર્ટીમાં જોડાઈ ગયા.
ઓ, આનાથી તો ઘણા દુશ્મનો બન્યા હશે.
બન્યા જ ને, પણ સત્તા તરફનો રસ્તો ઝડપી બન્યો. એ બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ બન્યા, ગૃહ સચિવ બન્યા
અને 1911માં ફર્સ્ટ લોર્ડ ઓફ ધ એડમિરિટી, એટલે કે નૌકાદળના વડા.
હા, અને અહીં એમની દુરંદેશી દેખાય છે. એમને જર્મની તરફથી ભવિષ્યમાં ખતરો દેખાઈ રહ્યો હતો,
એટલે એમણે નૌકાદળને તૈયાર કરવાનું શરૂ કર્યું.
બરાબર, મોટા સુધારા કર્યા, જેમ કે કાફલાને કોલસા પરથી તેલ પર ચલાવવાનો નિર્ણય, પછી નેવલ એવિએશનને પ્રોત્સાહન આપ્યો. આ બધું યુદ્ધની તૈયારીના ભાગરૂપે હતું.
પણ પછી પેલી ગેલેપોલીની ઘટના બની 1915માં, એમાં શું થયું હતું?
એ પણ એમની એ જ સાહસિક વૃત્તિનું પરિણામ હતું, પણ આ વખતે એ ઊંધું પડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, પશ્ચિમી મોરચે લડાઈ અટકી ગઈ હતી, મડાગાંઠ સર્જાઈ હતી. તો આ મડાગાંઠ તોડવા અને તુર્કીને યુદ્ધમાંથી બહાર કાઢવા ચર્ચિલે ડાર્ડેનેલ્સની સામુદ્રધુની દ્વારા નૌકા હુમલાની યોજના બનાવી, ગિલીપોલી અભિયાન.
યોજના તો કદાચ સારી હશે, પણ
અમલીકરણમાં ભયંકર ભૂલો થઈ. પરિણામ મોટી આફત, હજારો સાથી સૈનિકો માર્યા ગયા.
અને આનો બધો દોષ ચર્ચિલ પર આવ્યો?
હા, એમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. એમની રાજકીય કારકિર્દી લગભગ પૂરી થઈ ગયું એવું લાગતું હતું. આ એમના જીવનની પહેલી મોટી જાહેર નિષ્ફળતા હતી.
પણ ચર્ચિલ હતા એટલે હાર માને એમ નહોતા.
બિલકુલ નહીં. એમણે પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે શું કર્યું ખબર છે?
શું?
એ જાતે ફ્રાન્સ ગયા, પશ્ચિમી મોરચે, અને એક બટાલિયનના કમાન્ડર તરીકે ખાઈમાં ઉતરીને લડ્યા.
અરે વાહ, આ પગલું તો ખરેખર અસાધારણ કહેવાય.
હા, આનાથી એમની હિંમત સાબિત થઈ ગઈ. ધીમે ધીમે એ પાછા સરકારમાં આવ્યા, પણ ગેલીપોલીનો ડાગ એટલો જલ્દી ભૂંસાય એવો નહોતો. અને 1930ના દાયકાની શરૂઆતમાં એ ફરી રાજકીય રીતે એકલા પડી ગયા.
અને અહીંથી શરૂ થાય છે એમના જીવનનો બીજો તબક્કો, જે પુસ્તકમાં અલોન તરીકે ઓળખાય છે, વાઇલ્ડનેસ યર્સ.
હા, રાજકીય વનવાસના વર્ષો, સત્તાથી દૂર. એમના વિચારો, જેમ કે ભારતના સ્વશાસનનો વિરોધ, એ સમયના રાજકીય માહોલ સાથે બંધ બેસતા નહોતા.
તો આ સમય એમણે કેવી રીતે વિતાવ્યો?
પોતાના ઘરે, ચાર્ટવેલમાં, લખવામાં, ચિત્રો દોરવામાં. પણ સૌથી મહત્વનું કામ જે એમણે કર્યું એ હતું
નાઝી જર્મની વિશે ચેતવણી આપવાનું.
બરાબર. એ સમયે બ્રિટનના મોટાભાગના નેતાઓ હિટલરને ખુશ રાખવાની નીતિ અપનાવી રહ્યા હતા. તુષ્ટિકરણ, એમ માનતા હતા કે આમ કરવાથી યુદ્ધ ટાળી શકાશે.
અને ચર્ચિલ એકલા એનો વિરોધ કરતા હતા.
હા, લોકો એમની મજાક ઉડાવતા, એમને યુદ્ધખોર કહેતા, પણ એ સતત ચેતવણી આપતા રહ્યા કે હિટલરનો ઈરાદો ખતરનાક છે.
અને ઇતિહાસે સાબિત કર્યું કે ચર્ચિલ સાચા હતા.
પાછા બોલાવવામાં આવ્યા ફર્સ્ટ લોર્ડ ઓફ ધ એડમિરલ્ટી તરીકે.
અને પછી મે 1940 ફ્રાન્સ હારી રહ્યું હતું, બ્રિટિશ સેના ડંકર્ક પર ઘેરાઈ ગઈ હતી, પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી.
હા, વડાપ્રધાન ચેમ્બરલેને રાજીનામું આપ્યું અને દેશે એ એક જ માણસ તરફ જોયું જેણે સતત સાચી વાત કહી હતી. 65 વર્ષની ઉંમરે ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા, દેશના સૌથી અંધકારમય સમયે.
અને આ જ સમયગાળો એમનો ફાઇનેસ્ટ અવર કહેવાયો. પુસ્તકનો ત્રીજો ભાગ ડિફેન્ડર ઓફ ધ રિયલ્મ, એમનું યુદ્ધ સમયનું નેતૃત્વ અદ્ભુત હતું.
એમણે પોતાની વાણીનો, પોતાના શબ્દોનો જાણે શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. એમના ભાષણો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. વી શાલ ફાઇટ ઓન ધ બીચીસ,
વી શાલ નેવર સરેન્ડર.
ખરેખર એ શબ્દોમાં જાદુ હતો. એમણે બ્રિટિશ પ્રજામાં જુસ્સો ભરી દીધો, અમેરિકા અને સોવિયત સંઘ સાથે મહત્વના જોડાણ કર્યા, યુદ્ધની આખી વૈશ્વિક વ્યૂહરચનાનું નેતૃત્વ કર્યું. લંડન પરના બોમ્બમારા, બ્લિત્ઝ હોય કે દરિયામાં યુ બોટનો ખતરો, એ અડગ રહ્યા.
5 વર્ષ સુધી તેઓ યુદ્ધના કેન્દ્રમાં રહ્યા, બ્રિટનની હિંમતનું પ્રતીક બની ગયા. પણ પછી 1945માં યુદ્ધ જીત્યા પછી તરત જ શું થયું?
એક મોટો આંચકો, ચૂંટણી યોજાઈ અને બ્રિટિશ પ્રજાએ એમને હરાવી દીધા.
આશ્ચર્યજનક કહેવાય.
હા, કદાચ યુદ્ધથી થાકેલી પ્રજા હવે દેશના આંતરિક સુધારા પર ધ્યાન આપવા માંગતી હતી, એટલે લેબર પાર્ટીને મત આપ્યા. પણ ચર્ચિલ માટે આ વ્યક્તિગત રીતે મોટો ફટકો હતો.
પણ એ ફરી પાછા ઊભા થયા.
એ તો એમની ખાસિયત હતી, વિપક્ષના નેતા બન્યા. 1946માં અમેરિકામાં પેલું પ્રખ્યાત ભાષણ આપ્યું, આયર્ન કર્ટન, લોખંડી પડદો. યુરોપના વિભાજન અંગે ચેતવણી આપી.
અને આ સમયમાં જ એમણે પેલું પુસ્તક લખ્યું, ધ સેકન્ડ વર્લ્ડ વોર, 6 ભાગમાં.
હા, અને એના માટે એમને સાહિત્યનું નોબેલ પુરસ્કાર પણ મળ્યો, જે કોઈ રાજકારણી માટે બહુ મોટી વાત છે.
તેઓ ફરી વડાપ્રધાન બન્યા.
હા, 1951 થી 1955 સુધી. પછી તબિયતના કારણે નિવૃત્ત થયા અને 1965માં એમનું અવસાન થયું. એમને રાજ્ય સન્માન સાથે વિદાય આપવામાં આવી, જે બિનરાજવી વ્યક્તિ માટે બહુ દુર્લભ છે.
આ તો થઈ એમના જીવનની મુખ્ય ઘટનાઓ, પણ આ બધા કાર્યો પાછળ એમનું તત્વજ્ઞાન શું હતું? કયા મૂલ્યો હતા જે એમને ચલાવતા હતા?
પુસ્તક આના પર ઉણાણથી વાત કરે છે. મૂળભૂત રીતે એમ કહી શકાય કે તેઓ વિક્ટોરિયન યુગના આદર્શોમાં માનતા હતા. સન્માન, કર્તવ્ય, હિંમત
અને બ્રિટિશ સામ્રાજ્યની મહાનતામાં અતૂટ શ્રદ્ધા.
બિલકુલ. તેઓ ઇતિહાસને માત્ર આંકડા કે સિદ્ધાંતોથી નહોતા જોતા. એમના માટે ઇતિહાસ એક નાટક જેવો હતો, જેમાં મહાન વ્યક્તિઓ રાષ્ટ્રોના ભાગ્ય માટે લડતા હોય.
અને આ જ દ્રષ્ટિથી એમણે હિટલરને જોયો હશે, ખરું ને?
કોઈ જ સામાન્ય રાજકારણી તરીકે નહીં,
પણ
ઇતિહાસમાં વારંવાર આવતા એક ચોક્કસ પ્રકારના તાનાશાહ તરીકે, જેમ કે નેપોલિયન કે લુઈસ XIV. એમનું માનવું હતું કે બ્રિટનની નિયતિ જ આવા તાનાશાહોનો વિરોધ કરવાની છે. આ ઐતિહાસિક સમજ એમની મોટી તાકાત હતી.
અને લોકશાહી અને વ્યક્તિગત સ્વતંત્રતા માટેની એમની પ્રતિબદ્ધતા પણ મજબૂત હતી.
હા, પછી ભલે ખતરો ફાસીવાદનો હોય કે સામ્યવાદનો. બીજું, એમની પ્રેરણાઓ પણ સમજવા જેવી છે. પેલી બાળપણની વાત કરી આપણે, પિતાની સ્વીકૃતિની ઝંખના, એનાથી શું થયું?
એનાથી શરૂઆતમાં જોખમ લેવાની વૃત્તિ અને સત્તા મેળવવાની તીવ્ર ઈચ્છાને બળ મળ્યું હોય એવું બની શકે. સાથે જ મહાન ઘટનાઓના કેન્દ્રમાં રહેવાની, ઇતિહાસ રચવાની એક ઊંડી મેચ્છા હતી.
અને પછીથી આ વ્યક્તિગત મહત્વાકાંક્ષા દેશ માટેના મોટા હેતુ સાથે ભળી ગઈ.
બરાબર. ખાસ કરીને 1930ના દાયકામાં એમને ખરેખર એવું લાગતું હતું, જાણે નિયતિએ એમને આ ખાસ કાર્ય માટે, એટલે કે બ્રિટનને બચાવવા માટે તૈયાર કર્યા છે.
એક બીજી વાત પણ છે, પેલી નોબલેસ ઓબ્લીજની ભાવના, ઉમરાવ તરીકેની જવાબદારી.
હા, એ પણ એક પરિબળ હતું. પણ એમની સૌથી નોંધપાત્ર વાત તો પ્રતિકૂળતા સામે ટકી રહેવાની એમની એક ક્ષમતા હતી. એમની આખી કારકિર્દી જુઓ, સફળતા અને ભયંકર નિષ્ફળતાના ચક્રો છે.
ગેલીપોલી પછી પાછા ફર્યા. 1930ના દાયકાના વનવાસને પણ એમણે વેડફી ના નાખ્યો. હા, એ સમયમાં લખ્યું, ચિત્રો દોર્યા અને આવનારા સંકટ માટે દલીલો તૈયાર કરી.
અને એ પણ સાંભળ્યું છે કે તેઓ આજીવન ડિપ્રેશન સામે લડતા રહ્યા, જેને એ બ્લેક ડોગ કહેતા.
હા, અને એનો સામનો એમણે કેવી રીતે કર્યો? સતત કામ કરીને, જુનૂનથી કામમાં ડૂબી જઈને, હાર માનીને નહીં.
આ બતાવે છે કે નબળાઈ સ્વીકારીને પણ શક્તિ મેળવી શકાય છે.
ચોક્કસ. નિષ્ફળતાએ એમને ઊંડી સમજ આપી, રાજકીય એકલતાએ ભવિષ્ય જોવાની દ્રષ્ટિ આપી. કદાચ એમની પોતાની આંતરિક લડાઈઓ જ એમને સંકટ સમય અડગ રહેવાની ક્ષમતા આપી હોય.
આટલા લાંબા અને ઘટનાપૂર્ણ જીવનમાં એવા કયા 3 મુખ્ય વળાંક હતા જેણે ખરેખર બધું બદલી નાખ્યું?
પુસ્તક 3 પર ખાસ ભાર મૂકે છે. પહેલો 1899માં પેલું બોઅર યુદ્ધની કેદમાંથી છુટકારો.
એ શા માટે આટલું મહત્વનો?
કારણ કે એ ઘટનાએ એમને એક અજાણ્યા યુવાનમાંથી રાતોરાત રાષ્ટ્રીય હીરો બનાવી દીધા. એમનામાં હિંમત હતી, ચાતુર્ય હતું અને નસીબ પણ હતું. પણ આ પ્રસિદ્ધિએ જ એમના રાજકીય કારકિર્દીનો દરવાજો ખોલ્યો.
બરાબર. બીજો વળાંક એટલે 1915નું ગેલીપોલી અભિયાન. આ તો નિષ્ફળતા હતી.
હા, અને એટલે જ એ પરિવર્તનકારી હતી. એ પહેલી મોટી જાહેર નિષ્ફળતા હતી, અપમાન હતું. એનાથી એમને યુવાનીના ઉતાવળા નિર્ણયો અને ખરાબ આયોજનના પરિણામોનો કડવો અનુભવ થયો.
આમાંથી બહાર આવવું એ જ મોટી વાત હતી.
હા, એમાંથી પાછા ફરવાનો જે લાંબો સંઘર્ષ હતો, એણે એમને રાજકીય અને વ્યક્તિગત રીતે વધુ મજબૂત બનાવ્યા. નિષ્ફળતા જાણે કે જ્ઞાનમાં પરિવર્તિત થઈ.
અને ત્રીજો વળાંક, જે કદાચ સૌથી વધુ મહત્વનો સાબિત થયો, તે 1930નો દાયકો, વાઇલ્ડરનેસ યર્સ.
આમ જુઓ તો વિરોધાભાસી લાગે, પણ હા, આ રાજકીય એકલતાનો સમય જ એમની અંતિમ અને સૌથી મોટી ભૂમિકા માટેની તૈયારી હતો.
કેવી રીતે?
કારણ કે એ સત્તાની બહાર હતા, એટલે એ સમયના મુખ્ય પ્રવાહના વિચારોથી, ખાસ કરીને પેલી તુષ્ટિકરણની ભૂળ ભરેલી નીતિથી મુક્ત હતા. બીજા નેતાઓ જે જોઈ નહોતા શકતા અથવા કહેવાની હિંમત નહોતા કરતા, એ સત્ય, નાઝી ખતરાનું સત્ય ચર્ચિલ બોલી શકતા હતા.
એટલે આ દશકે એમને પોતાના પર નિર્ભર રહેતા શીખવ્યો.
હા, પોતાના બૌદ્ધિક અને નૈતિક બળ પર. એટલે જ્યારે યુદ્ધ ખરેખર આવ્યું ત્યારે એમની સતત સાચી અને હિંમતભરી ચેતવણીઓને કારણે જ લોકોએ એમના પર ભરોસો મૂક્યો. નેતૃત્વ માટે એ જ એકમાત્ર વિશ્વસનીય વિકલ્પ હતા.
તો આટલી બધી વાતો પછી જો આપણે ચર્ચિલના જીવનમાંથી આજના સમય માટે સામાન્ય માણસ માટે કંઈક બોધપાઠ લેવા હોય તો શું કહી શકાય?
સૌથી પહેલું અને સ્પષ્ટ છે સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ, હાર ન માનવી,
ફરી ફરીને ઊભા થવું.
હા, નિષ્ફળતા આવે પણ એ અંત નથી, એમાંથી શીખીને આગળ વધવાનું છે. ગેલીપોલી હોય કે 1945ની ચૂંટણીની હાર, ચર્ચિલ પાછા ઊભા થયા.
બીજો મુદ્દો મને લાગે છે તૈયારીનો. 1940માં એ તૈયાર હતા કારણ કે એમણે આખી જિંદગી તૈયારી કરી હતી.
બરાબર. ઇતિહાસનો અભ્યાસ, ભાષા પર પ્રભુત્વ, રાજકીય અને લશ્કરી સમજ, આ બધું એમણે સતત કેળવ્યું હતું. એટલે જ્યારે તક આવી ત્યારે એ તૈયાર હતા.
ત્રીજી વાત પેલી નૈતિક હિંમતની, સત્ય માટે ઊભા રહેવું ભલે અપ્રિય હોય.
હા, 1930ના દાયકામાં હિટલરનો વિરોધ કરવો એ લોકપ્રિય નહોતું, રાજકીય રીતે નુકસાનકારક હતું, પણ એ પોતાના સિદ્ધાંત પર અડગ રહ્યા, ભલે કોઈ સાંભળે કે ન સાંભળે, સત્ય કહેવું.
અને શબ્દોની તાકાત એ તો અદ્ભુત હતી.
ચોક્કસ. એમણે સાબિત કર્યું કે ભાષા કેવળ વાતચીત નથી, એ પરિવર્તન લાવી શકે છે. એમના ભાષણોએ હારેલી બાજી પલટી નાખી, લોકોમાં આશા જગાવી.
પછી પેલી બ્લેક ડોગ વાળી વાત, નબળાઈમાંથી શક્તિ મેળવવી.
હા, એમના ડિપ્રેશન સામેના સંઘર્ષમાંથી એ શીખવા મળે છે કે આપણી નબળાઈઓને સ્વીકારીને, એનો સામનો કરીને પણ આપણે મજબૂત બની શકીએ છીએ. કદાચ એ સંઘર્ષે જ એમને વધુ દૃઢ બનાવ્યા હોય.
અને છેલ્લે એ સમજવું કે મહાનતા હંમેશા સંપૂર્ણ નથી હોતી. ચર્ચિલમાં પણ ખામીઓ હતી.
એ જટિલ વ્યક્તિત્વ હતા, અહંકારી હતા, જિદ્દી હતા. સામ્રાજ્યવાદ અંગેના એમના વિચારો આજના સમયમાં યોગ્ય ન લાગે, પણ જરૂર પડે એ અસાધારણ બની શક્યા. આ યાદ રાખવું જરૂરી છે કે આપણા નાયકો પણ માણસ જોઈએ છે.
તો આટલી લાંબી ચર્ચા પછી જો ત્રણ મુખ્ય સૂત્રો તારવવા હોય આ જીવનમાંથી તો કયા કહી શકાય? પહેલું, એક ભાવનાત્મક સૂત્ર.
ભાવનાત્મક રીતે જોઈએ તો પેલી બાળપણમાં સ્વીકૃતિની કમી હતી, એણે આજીવન માન્યતા અને પ્રશંસા માટેની એક ભૂખ જગાવી, અને આ ભૂખે જ કદાચ એમને મોટા કાર્યો કરવા અને રાષ્ટ્રને બચાવવા માટે પ્રેરિત કર્યા. જાણે એમની વ્યક્તિગત જરૂરિયાત દેશની જરૂરિયાત સાથે જોડાઈ ગઈ.
બીજું, એક બૌદ્ધિક સૂત્ર.
બૌદ્ધિક રીતે એમની ખરી તાકાત હતી એમની ઐતિહાસિક કલ્પનાશક્તિ. હિટલરને એમણે તત્કાલીન ઘટના તરીકે નહીં, પણ ઇતિહાસમાં વારંવાર બનતી એક પેટર્નના ભાગરૂપે જોયો. આ ઐતિહાસિક દૃષ્ટિએ એમને એવી સ્પષ્ટતા આપી જે બીજા નેતાઓ પાસે નહોતી.
અને ત્રીજું, એક સાર્વત્રિક જીવન સૂત્ર જે બધાને લાગુ પડે.
એ છે કે સાચી શક્તિ નબળાઈના અભાવમાં નથી, પણ નબળાઈ પર વિજય મેળવવામાં છે. સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ એ જ ચાવી છે. ડિપ્રેશન સામે લડવું, નિષ્ફળતામાંથી શીખવું, એકલતાના વર્ષોને તૈયારીના સમયમાં ફેરવવા, આ બધું એ જ બતાવે છે કે આપણા સૌથી ખરાબ સમય ઘણીવાર આપણને આપણી શ્રેષ્ઠ ક્ષણો માટે તૈયાર કરતા હોય છે.
જીવન અનેક પાઠ શીખવે છે, એમની જટિલતા, એમની શક્તિ અને એમની નબળાઈઓ. આજના નેતાઓ અને સામાન્ય લોકો માટે પણ ઘણું વિચારવા જેવું છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.